માયાને વસ ન થાવ, તે પછી પરમાત્મા રામચંદ્રજીએ લક્ષ્મણજીને માયાને તરવાના ઉપાયો સમજાવ્યા છે. માયાને તરવાની ઈચ્છાવાળા મનુષ્યને પ્રભુએ ચાર ઉપાય બતાવ્યા છે. પહેલો ઉપાય, સંતના ચરણનો આશ્રય કરો. માનવને પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે છે, એને પોતાની ભૂલ દેખાતી નથી, બીજાના દોષ જલ્દી દેખાય છે. માનવ પોતાને નિર્દોષ સમજે છે. બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં, કોઈ સાધુ સંતના ચરણ પકડી રાખજો. પાણી પીના છાનકે ઓર ગુરુ કરના જાનકે, ગુરુ કરવાની ઉતાવળ કરશો નહીં, ગુરુને જ ઈશ્વરના દર્શન ન થયા હોય. ગુરુ જ સંસારમાં ફસાયેલા હોય, ગુરુ પોતે જ બંધનમાં હોય, તે તમને સી રીતે છોડાવી શકશે? ગુરુ કરતા પહેલા ખૂબ વિચાર કરો, પણ ગુરુ કર્યા પછી વિચાર ન કરો. ગુરુની આજ્ઞા અનુસાર કામ કરો, સંતની આજ્ઞા અનુસાર સાધન કરો. ધર્મમાં ખૂબ શ્રદ્ધા રાખો, બીજા ધર્મની નકલ ના કરો, નિંદા ના કરો, ખંડન ના કરો. સ્વધર્મ સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખો. વધારે નહીં તો 24 કલાકમાં 4 કલાક મૌન રાખો. બહુ બોલવાથી શક્તિ વેડફાય છે. મૌનના 4 કલાકમાં 1 અક્ષર પણ ન બોલો, લખીને પણ બતાવવું નહીં, મનથી પણ બોલો નહીં, જીભથી ન બોલો. એ તો સાધારણ મૌન છે. મૌનથી પણ ન બોલે એ સાચું મૌન છે. તનને આરામ આપો છો, મનને પણ આરામ આપો. મનથી સંકલ્પ ન કરો એને મૌન કહે છે. મૌન રાખીને સાધન કરો. માયામાં બહુ જોર છે, તે મોટા મોટાને પણ ભૂલાવે છે. જેને સતત હરિસ્મરણ કરવાની ટેવ પડે એને માયા ત્રાસ આપતી નથી. પરમાત્માના નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર ઉભય રૂપે પરમાત્માની ભક્તિ કરવાની આજ્ઞા કરી છે. નિર્ગુણ નિરાકારનો અનુભવ કરે એ જ્ઞાન છે. પરમાત્માના સ્વરૂપ સાથે નામ સાથે પ્રેમ કરે એ ભક્તિ છે. જીવ માયાને આધીન છે. માયા જેને આધીન છે એ ઈશ્વર છે. ભક્તિ કરે એ માયાના બંધનમાંથી છૂટે છે અને પરમાત્માના ચરણમાં જાય છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે સૌથી સરળ અને સુગમ સાધના ભક્તિ છે. સો મમ ભક્તિ ભગત સુખદાયી, સો સ્વતંત્ર અવલંબ ન આના, તેહી આધીન જ્ઞાન વિજ્ઞાન. ભક્તિ તાત અનુપમ સુખમૂલા, મિલઈ જો સંત હોય અનુકૂલા. ભક્તિ કી સાધન કહું બખાની, સુગમ પંથ મોહી પાવહી પ્રાણી. પરમાત્માની જે સતત ભક્તિ કરે છે એને જ્ઞાન વિજ્ઞાન વૈરાગ્ય આદિ જલ્દીથી પ્રાપ્ત થાય છે અને તેને મોક્ષ મળે છે. માયાને તરવાના જીતવાના ઘણા સાધનો છે, પણ ભક્ત કેવળ ભક્તિથી જ અનાયસે માયાને તરી જાય છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતાજીમાં આજ્ઞા કરી છે કે દેવી હોષા ગુણમયી મમ માયા દુરતયયા મામેવ્ય પ્રબ્ધંતે માયા મેતામ તરંતી તે. જે મારે શરણે આવે છે તે માયાને તરી જાય છે. લક્ષ્મણજીને માયાનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ, માયાનું આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ બંધ, મોક્ષનું સ્વરૂપ, ભક્તિનો મહિમા વગેરે બહુ સંક્ષેપમાં પ્રભુએ સમજાવ્યા. લક્ષ્મણજીને અતિશય આનંદ થયો. રામગીતાનો થોડો ભાવાર્થ સંભળાવ્યો. હવે અવતાર લીલા કરવાનો પ્રભુએ આરંભ કર્યો છે. ભગવાન શંકર માતા પાર્વતીજીને કહે છે, એકદા ગોમતી તીરે પંચવટિયા સમીપતઃ શ્રી રામ લક્ષ્મણ જાનકીજી ગોદાવરીના કિનારે પંચવટીમાં વિરાજેલા હતા. એક વખત એવું બન્યું કે સુરપણખા ફરતી ફરતી ત્યાં આવી ચડી. સુરપણખા રાક્ષસી હતી, રાવણની બહેન હતી. શ્રી રામ લક્ષ્મણના દર્શન કરતા એને આશ્ચર્ય થયું. સુરપણખાએ વિચાર કર્યો કે આ રામ અતિ સુંદર છે. સુરપણખાએ પોતાનું રાક્ષસી સ્વરૂપ છુપાવ્યું અને એ સુંદર શૃંગાર કરીને રામજી પાસે આવી. સુરપણખાએ એ વાસનાનું સ્વરૂપ છે. શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે વાસના પણ રાક્ષસી છે. તે સ્વરૂપને છુપાવી શૃંગાર કરીને સંસાર અરણ્યમાં જે ફરતા હોય છે તેમને મળવા આવે છે. સંસાર એ અરણ્યનું સ્વરૂપ છે. તેથી અરણ્યકાંડમાં જ સુરપણખા કથા છે. જે સંસાર અરણ્યમાં ફરે છે તેને વાસના સુરપણખા મળવા આવે છે. કોઈ પુરુષ પર સ્ત્રીને કે કોઈ સ્ત્રી પર પુરુષને આસક્તિપૂર્વક જુએ એ પાપ છે. કોઈના સૌંદર્યમાં આંખ ફસાય તો માનવું કે આંખમાં સુરપણખા આવી છે. સ્ત્રીને સ્ત્રી રૂપે, પુરુષને પુરુષ રૂપે ન જુઓ, સૌને બ્રહ્મ રૂપે જુઓ. જગતની કોઈ પણ વ્યક્તિને ભગવદ્ ભાવથી જોવાને બદલે કામ ભાવથી જુઓ તો માનજો કે સુરપણખા આવી, વાસના આવી. આ વાસના અંદરથી સારી નથી, બહારથી સારી લાગે છે. સુરપણખા છે તો રાક્ષસી પણ બની ઠનીને આવી છે. વાસના બહારથી સુંદર લાગે છે, એ જીવને એમ બતાવે છે કે હું તને બહુ સુખ આપીશ. પણ વાસના તો જીવને રડાવે છે. વાસના અવિદ્યા લાવે છે, અજ્ઞાન લાવે છે. અવિદ્યા એની સાથે પાંચ દોષ લાવે છે, દેહ અધ્યાસ, ઇન્દ્રિય અધ્યાસ, પ્રાણ અધ્યાસ, અંતઃકરણ અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. વિવેકનું ભાન ગુમાવે એને સ્વરૂપ વિસ્મૃતિ કહે છે. આ સૌને કારણે વાસના વધતી જાય છે, ઘટતી નથી. આ વાસના રાક્ષસી એવી છે કે એને કોઈ દિવસ તૃપ્તિ થતી જ નથી. એ તો એવી ભયંકર છે કે ખવડાવનારને પણ ખાઈ જાય અને ખવડાવનારને ખાઈ જવા છતાં એને તૃપ્તિ થતી નથી. અનેકવાર માનવ એવું માને છે કે ઇન્દ્રિયો માંગે છે તે વિષયો હું ભોગવીશ એટલે મન શાંત થશે. અરે, ભોગથી શાંતિ મળતી હોત ને તો આજ સુધીમાં શાંતિ મળવી જોઈતી હતી. આજ સુધી અનેક જન્મથી જીવે સંસારમાં સર્વ વિષયોનો અનુભવ કર્યો છે, ઉપભોગ કર્યો છે, છતાં એને શાંતિ મળી નથી. ઇન્દ્રિયોને જે સુખ એકવાર આપ્યું તે સુખ તે ફરીથી માંગશે. એટલે એવી વાસના જાગે ત્યારે જે તે વિષય ભોગવવાને બદલે મનને સમજાવજો કે આજ સુધી કેટલું ખાધું તૃપ્તિ થઈ છે? વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષય ઈચ્છાનો નાશ થતો નથી. વિષયોનું આકર્ષણ ન રહે તો વિષય ઈચ્છાનો વિનાશ થાય છે. વાસનાની શાંતિ ભોગથી નહીં ત્યાગથી થાય છે. વાસનાનો વિનાશ ઉપાસનાથી થાય છે. સંસારના વિષયોમાંથી મન હટાવીને ભગવાનના ચરણમાં બેસવું, ભગવાનના સ્વરૂપમાં આંખ મન સ્થિર કરવા, એને ઉપાસના કહે છે. સુરપણખા સુંદર સ્વરૂપ ધારણ કરીને શ્રી રામચંદ્રજી પાસે આવી, કામતાહ ન શક્નોમી ત્યક્તુમ ત્વામ કમલેક્ષણમ. શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ જોઈ સુરપણખા કામાંધ થઈ. તેણે રામચંદ્રજીને કહ્યું, હું રાવણની બહેન છું, આજ સુધી મેં લગ્ન કર્યું જ નથી. હતી વિધવા હો, પણ એ જૂઠું બોલી. તુમ હું મમ પુરુષ નમો સમ નારી, ય સંજોગ બીબી રચા બિચારી, મમ અનુરૂપ પુરુષ જગમાહી, દેખું ખોજી લોક પીહું નાહી, તાતે અબ લગી રહી હું કુમારી, મનુ માના કચ્છુ તુમ હી નિહારી. મને મારા લાયક સુંદર પુરુષ કોઈ આજ સુધી મળ્યો નહીં, અને તેથી હું કુંવારી છું. પણ આજે તમને જોતા મારું મન કંઈક માને છે, તે હું લગ્ન કરવા આવી છું. ભવ ભરતા મમ પ્રભો, તમે મારી સાથે લગ્ન કરો. રામાયણમાં લખ્યું છે કે સુરપણખા જવાબ આપવા માટે જ્યારે શ્રી રામચંદ્રજી તેની સાથે વાત કરતા હતા ત્યારે પ્રભુની નજર તો શ્રી સીતાજીમાં જ હતી. રામજી સુરપણખા સાથે જ્યારે બોલતા હતા ત્યારે એમણે સુરપણખાને આંખ આપી ન હતી. વાસના રાક્ષસી આંખમાંથી અંદર ઘસી જાય છે. વાસનાનો દરવાજો આંખ છે. સંસારના સુંદર વિષયો જોઈ આંખ તેમની પાછળ દોડે છે. આંખોની પાછળ મન જાય છે. મન જાણે છે કે આ મારું નથી, મને મળવાનું પણ નથી, છતાં એ પાપ કરે છે. મનમાં જેટલા પાપ આવે છે એ આંખ વાટે આવે છે. આંખ બગડે એટલે મન બગડે. વિષયો પહેલાં આંખમાં આવે છે, કામ પહેલો આંખમાં આવે છે. કામને જો આંખમાં નહીં આવવા દો તો પછી એ મનમાં આવશે નહીં. વાસના આંખમાં ન આવે માટે આંખને બંધ રાખશો, આંખને સાચવશો તો મન પવિત્ર રહેશે. ખૂબ ધ્યાનમાં રાખો કે તમે આંખ કોને આપો છો, કેવા ભાવથી આપો છો. તમે જેને આંખ આપશો તેને તમારું મન આપવું જ પડશે. તમે જેને આંખ આપો છો તેનું ચિત્ર, તેનું સ્વરૂપ તમારા મનમાં આવે છે. આંખ આપતા પહેલાં વિચાર કરો કે આ કોણ છે, કેવું છે, હું કેવા ભાવથી એને નજર આપું છું. સીતિહિમ ચીતી કહી પ્રભુ બાતા. શ્રી રામચંદ્રજી શ્રી સીતાજીમાં નજર રાખીને સુરપણખાને જવાબ આપવા લાગ્યા. સુરપણખાને નજર આપી નહીં. રામાયણની સુરપણખા અને ભાગવતની પૂતના એક જ છે. પૂતના પણ વાસના છે. પૂતના આવે છે ત્યારે કનૈયો આંખો બંધ કરી દે છે, પૂતનાને નજર આપતો નથી. પૂતના આવી ત્યારે કનૈયો હજુ 6 દિવસનો થયો હતો, હજુ રાધાજી આવ્યા ન હતા, એટલે નજર કોનામાં રાખે. તેથી કનૈયો આંખો મીચી ગયો હતો. રામ રામા અવતારમાં તો સીતાજી સાથે હતા, તેથી સીતાજીમાં નજર રાખી સુરપણખાને આંખ આપી નહીં. ભગવાન બોધ આપે છે કે જેના મનમાં પાપ ભર્યું છે તેને હું આંખ આપતો નથી, તેની સામે હું જોતો નથી. જેનું મન મેલું છે એની સામે ભગવાન જોતા નથી. બહારનો શૃંગાર પ્રભુ જોતા નથી, પરમાત્મા તો અંદરનો સૂક્ષ્મ શરીરનો મનનો શૃંગાર જુએ છે. સ્થૂળ શરીરનો વિચાર કરે એ જીવ, સૂક્ષ્મ શરીરનો વિચાર કરે એ ઈશ્વર. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના શરીર કયા છે? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આંખને દેખાય છે તે સ્થૂળ શરીર છે. સૂક્ષ્મ શરીર 17 તત્વનું બનેલું છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. સૂક્ષ્મ શરીરમાં મન મુખ્ય છે. મનમાં વાસનાનો સમુદાય રહે છે તેને કારણ શરીર કહે છે. આ ત્રણેય શરીરથી પર આત્મા છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય ઉપાધિ છે. પ્રભુના સન્મુખ જાઓ ત્યારે તમારા મનને શૃંગારીને જાઓ. ઘણા લોકો મંદિરમાં કપડાં બદલીને જાય છે. કપડાં નહીં, કારજુ બદલવાની જરૂર છે. ભગવાનને કપડાને નહીં, કારજાને જુએ છે. નિશ્ચય કરો કે ઠાકોરજી મને નજર આપે તેવો લાયક બનીને પરમાત્મા પાસે જઈશ. તામહ રામ નામા હમોદ્યાધિપતે શ્રુતઃ એષા મે સુંદરી ભાર્યા સીતા જનક નંદિની. શ્રી રામચંદ્રજીએ સુરપણખાને કહ્યું, મારું તો લગ્ન થયું છે, આ સીતાજી તે મારા પત્ની છે. તું જેવી કુમારી છે તેવો મારો ભાઈ પણ કુમારો છે, તું ત્યાં જા. પર સ્ત્રીમાં માતૃભાવ રાખનારો હું મર્યાદા પુરુષોત્તમ છું, તેથી હું તો લગ્ન નહીં કરું. પણ તને બહુ ઈચ્છા હોય તો તું લક્ષ્મણજી પાસે જા. લક્ષ્મણ કુમાર છે. માર શબ્દનો અર્થ થાય છે કામ. લક્ષ્મણજી નિષ્કામ હતા અને તેથી શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને માટે કુમાર શબ્દનો પ્રયોગ કર્યો. કહેવાનો ભાવાર્થ એ હતો કે લક્ષ્મણ જીતે ઇન્દ્રિય છે. ઇત્યુક્તા લક્ષ્મણમ પ્રાહપતિ મે ભવ સુંદર. લક્ષ્મણજી પાસે જઈને સુરપણખાએ કહ્યું, તમે મારા પતિ થાઓ. લક્ષ્મણજી તો એને ઓળખી ગયા કે આ રાક્ષસી છે, શૃંગાર કરીને આવી છે. લક્ષ્મણજીએ કહ્યું, અહમ દાસો અસ્મિ રામસ્ય, ત્વમ તુ દાસી ભવિષ્યસી. હું તો દાસ છું, તું મારી સાથે લગ્ન કરીશ તો તારે દાસી થવું પડશે. તું રામજી પાસે જા, એ તો રાજા ધીરાજ છે. રાજા તો અનેક લગ્ન કરી શકે છે, તું ત્યાં જા. તમેવ ગચ્છ ભદ્રમ પેશતુ રાજા ખિલેશ્વર. લક્ષ્મણજીના વચન સાંભળી સુરપણખા રામજી પાસે ગઈ. રામજીએ ના પાડી ત્યારે સુરપણખાએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. તેણે રાક્ષસી સ્વરૂપ ધારણ કરીને રામજીને કહ્યું, હવે તારી પત્નીનું હું ભક્ષણ કરીશ. વાસના પણ સુરપણખાની જેમ પહેલાં સુંદર લાગે છે પણ પછી પોત પ્રકાશે છે, જીવને ફસાવે છે. વાસના આરંભમાં કોમળ લાગે છે પણ એ ભયંકર હોય છે. વાસનાની પકડમાંથી જલ્દી છૂટાતું નથી. સુરપણખા શ્રી સીતાજી તરફ દોડી. રઘુનાથજીએ લક્ષ્મણજીને ઈશારો કર્યો. લક્ષ્મણજી દોડતા આવ્યા, સુરપણખા કાન પકડ્યા. વિચ્છેદ નાસામ કરણી ચ લક્ષ્મણો લઘુ વિક્રમઃ. લક્ષ્મણજીએ શૂર્પણખાના બે કાન કાપ્યા, નાસિકા કાપી, રુધિર નીકળવા લાગ્યું. શૂર્પણખા બહુ વ્યાકુળ થઈ ત્યાંથી તે ખર, દૂષણ, ત્રિશિરા આદિ રાક્ષસો પાસે ગઈ. ખર, દૂષણ, ત્રિશિરા 14,000 રાક્ષસો સાથે ત્યાં રહેતા હતા. શૂર્પણખાએ એમની પાસે જઈને કહ્યું, રામજીના ભાઈએ મારી આવી દુર્દશા કરી છે. આ બધા રાક્ષસો રઘુનાથજી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. આગળ શૂર્પણખા હતી, પાછળ પાછળ રાક્ષસો યુદ્ધ કરવા આવ્યા. રામજીએ રાક્ષસોને આવતા જોયા. એમણે લક્ષ્મણજીને કહ્યું, તું સીતાજીને સાચવ, હું આ રાક્ષસો સાથે યુદ્ધ કરીશ. રામજીએ ધનુષ્ય ઉપર પ્રત્યંચા ચઢાવી, ખર, દૂષણ રાક્ષસો હતા, છતાં રામજીને જોતા એમનું હૃદય પીગર્યું. રામજીને જોયા પછી હૃદયમાં પ્રેમ જાગ્યો. રાક્ષસોને પણ રામજીને મારવાની ઈચ્છા થઈ નહીં. જદ્દભી ભગિની કોન્હી કુરૂપા, વધ લાયક નહીં પુરુષ અનુપા, દેહુ તુરત નિજ નારી દુરાઈ, જિયત ભવન જાહુ દ્રૌ ભાઈ, મોર કહા તુમ તાહી સુનાવહુ, તાસુ બચન સુની આતુર આવહુ. ખર, દૂષણે એક રાક્ષસને રામજી પાસે સંદેશો લઈને મોકલ્યો, અમારી બેનમાં નાક કાન કાપ્યા છે, તે ખોટું કર્યું છે, પણ અમે તમને મારવા માંગતા નથી, અમારું હૃદય પીગરે છે, અમને દયા આવે છે, તમારી સુંદર સ્ત્રી છે તે અમને આપી દો અને ચાલ્યા જાઓ. રામજીએ જવાબ આપ્યો, અમે ક્ષત્રિયો યુદ્ધથી ડરતા નથી, શ્રી રામ પરમાત્મા છે, રાક્ષસો એમની સાથે શું યુદ્ધ કરી શકે. વીર રસનું વર્ણન કર્યું છે, ભયંકર ઘર્ષણ થયું છે, ભગવાન એમને રમાડે છે. જગદાન પ્રહરાર્ધેન સાર્વનેવ રઘુત્તમઃ. જો જોતામાં પ્રભુએ 14,000 રાક્ષસોનો વિનાશ કર્યો. રામજી ઘેર આવ્યા, સીતાજીને દર્શનમાં આનંદ આવ્યો. રામજીને પણ બહુ બાણ વાગ્યા હતા. સીતાજીએ એક એક બાણ રામજીના શરીરમાંથી ખેંચી કાઢ્યા. જે ધનુષ બાણ સજ્જ રાખે છે તેને કોઈ રાક્ષસ મારી શકે નહીં. રામજી વનમાં જ ધનુષ્ય બાણ સજ્જ રાખતા એવું નથી, એ તો સિંહાસનમાં શ્રી સીતાજી સાથે વિરાજતા ત્યારે પણ ધનુષ્ય બાણ સજ્જ રાખતા. ધનુષ્ય એ જ્ઞાનનું સ્વરૂપ છે, બાણ એ વિવેકનું સ્વરૂપ છે. શ્રી રામચંદ્રજી એક ક્ષણ પણ ગાફેલ રહેતા ન હતા. ગાફેલને રાક્ષસો મારે છે, જે પ્રતિક્ષણ સાવધાન રહે છે, જ્ઞાન વિવેકથી સજ્જ રહે છે તે જ સાધુ છે. પ્રતિક્ષણ જે સાવધાન રહે છે તેને કોઈ રાક્ષસ મારી શકે નહીં. જ્યારે સર્વ રાક્ષસોનો વિનાશ થયો ત્યારે શૂર્પણખા રડતી રડતી રાવણ પાસે ગઈ. એણે રાવણને ઠપકો આપ્યો કે તારા શત્રુઓ તારો વિનાશ કરવા માટે ગોદાવરીના કિનારે આવી ગયા છે, હજુ તને કંઈ ખબર નથી, તું મૂર્ખ છે, મદિરા પાન કરી તું સૂતો રહે છે. જે રાજા કાફેલ છે એનું રાજ્ય કદી ટકતું નથી. કરશી પાન સોવશી દીનું રાતી, સૂતી નહીં તો શિર પર અગાતી, રાજનીતિ તું જાણતો નથી, હવે તારો વિનાશ થવાનો છે. રાવણે પૂછ્યું, બેન આ તારા નાક કાન કોણે કાપ્યા? શૂર્પણખાએ બધું ખોટું જ કહ્યું. રામજીની પત્ની સીતા બહુ સુંદર છે, તે મેં વિચાર કર્યો કે આ સીતાજીને મારા ભાઈ રાવણ માટે હું લઈ જાઉં, તારા માટે હું ત્યાં ગઈ હતી, ત્યાં રામજીના ભાઈ લક્ષ્મણે મારા નાક કાન કાપ્યા, તારા રાક્ષસોનો પણ વિનાશ કર્યો. રાવણને આશ્ચર્ય થયું, એ વિચારમાં પડી ગયો કે ખરદૂષણ અને ત્રિશિરા તો મારા જેવા જ બર્યા છે. ખરદૂષણ મોહી સમબલવંતા તિન્હી કો મારી બિનુ ભગવંતા, રાક્ષસોનો વિનાશ કરનાર રામ એ માનવ નથી પરમાત્મા છે. રામ જો માનવ હશે તો હું સીતાજીને લઈ આવીશ અને એ મને કશું કરી શકશે નહીં, અને રામ પરમાત્મા હશે અને મને મારશે તો મારું કલ્યાણ થશે. મને એવું લાગે છે કે આદિ નારાયણ પરમાત્મા મારા માટે જ માનવ સ્વરૂપ ધારણ કરીને શ્રી રામ રૂપે પ્રગટ થયા છે. રામ માનવ હોય તો તે એકલા આ રાક્ષસોનો વિનાશ કેવી રીતે કરી શકે? વધ્યો યદિ શ્યામ પરમાત્મનાહમ વૈકુંઠા રાજ્ય પરિપાલનીયે અહમ નો ચેદિદમ રાક્ષસ રાજ્ય મેવ મોક્ષ્યે ચિરમ રામમતો વ્રજામિ ઇત્થમ વિચિંત્યાખિલ રાક્ષસેન્દ્રો રામમ વિદિત્વા પરમેશ્વરમ હરિમ. વિરોધ બુદ્ધેવ હરિ પ્રયામી ધ્રુતમ ન ભક્ત્યા ભગવાન પ્રસિદ્ધતી. શ્રી રામ એ કોઈ માનવ નથી, ઈશ્વર છે. રામજી મને મારશે તો હું પ્રભુના ધામમાં જઈશ, રામજી સાથે હું વિરોધ કરીશ, વિરોધ ભક્તિથી મારું કલ્યાણ થશે, મારા વંશનો પણ ઉદ્ધાર થશે. સુરરંજન ભંજન મહી ભારા જો ભગવંત લીન અવતારા તો મેં જાઈ બૈરું હઠી કરું હું, પ્રભુ સર પ્રાણ તરજે ભવમ તરવું. રાવણે આમ વિચાર કર્યો અને પછી સુરપણખાને કહ્યું, તું ચિંતા કરીશ નહીં, હવે હું ત્યાં જાઉં છું. આ બાજુ શ્રી રામચંદ્રજીએ સીતાજીને કહ્યું કે હવે મારે લીલા કરવાની છે. પ્રત્યક્ષ શ્રી સીતાજીને રાવણ સ્પર્શ કરી શકે નહીં, શ્રી સીતાજી તો પરમાત્માની અહલાદિકા શક્તિ છે. શ્રી સીતા રામજી તો સાથે જ રહે છે. સૂર્ય અને સૂર્યની પ્રભા કોઈ દિવસ અલગ થઈ શકે નહીં, શ્રી સીતા રામજી અલગ રહી શકે નહીં, આ તો પ્રભુએ લીલા કરી છે. શ્રી રામચંદ્રજીએ શ્રી સીતાજીને કહ્યું, તારી છાયાને તું આશ્રમમાં રાખજે, તારી છાયાને રાવણ લઈ જશે, મારે રાવણનો વિનાશ કરવો છે. શ્રી સીતાજીના જેવી જ આકૃતિવાળી છાયા જાનકીને આશ્રમમાં રાખી પ્રત્યેક સીતાજી તો શ્રી રામજીના સ્વરૂપમાં લીન થઈ ગયા. કોઈ કોઈ રામાયણમાં લખ્યું છે કે શ્રી સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. શ્રુત્વા રામોદિતમ વાક્યમ સાપી તત્ર તથા કરોતઃ માયા સીતાં બહી સ્થાપ્ય સ્વયમંત દર્ધે અનલે. આનંદ રામાયણમાં એવું લખ્યું છે કે શ્રી રામચંદ્રજીએ શ્રી સીતાજીને કહ્યું, દેવી હવે તમે ત્રણ રૂપ ધારણ કરો, સીતેત્વમ ત્રિવિદ્યા ભૂત્વા રજોરૂપા વસાનલે વામાંગે મેં સત્વરૂપા વસ છાયા તમોમયી. રજોરૂપથી તમે અગ્નિમાં પ્રવેશ કરો, સત્વરૂપથી મારા સ્વરૂપમાં લીન થઈ જાઓ અને તમોમય બની છાયા સ્વરૂપ ધારણ કરી આશ્રમમાં રહો. સીતાજીનું સાત્વિક સ્વરૂપ શ્રી રામજી સાથે જ છે. શ્રી સીતા રામજીનો નિત્ય સંયોગ છે. ચંદ્રની પ્રભા ચંદ્રની સાથે જ રહે છે. સીતાજીનું રાજસી સ્વરૂપ અગ્નિમાં રાખ્યું છે. લંકામાં રાવણને માર્યા પછી અગ્નિ પરીક્ષા કરશે ત્યારે અગ્નિમાંથી એ સ્વરૂપ ખેંચી લેશે. સીતાજીનું છાયા સ્વરૂપ આશ્રમમાં રાખ્યું છે. આ છાયા સ્વરૂપને જ રાવણ લઈ જાય છે. રાવણનું કપટ. રાવણે શ્રી રામચંદ્રજીનો વિરોધ કરવાનો નિશ્ચય કર્યો અને તે મારીચના આશ્રમમાં ગયો. વિંચંત્યૈવ નિશાયા સ્વપ્રભાતે રથ્યમ આસ્થિતઃ રાવણો મનસા કાર્યમેકમ નિશ્ચિત્ય બુદ્ધિમાન યયામ મારીચ સદનમ. સમુદ્ર કિનારે મારીચ રહેતો હતો. રાવણ ત્યાં ગયો. મારીચે રાવણનું સ્વાગત કર્યું. રાવણે કહ્યું, દશરથ મહારાજના પુત્રો રામ લક્ષ્મણ રાક્ષસોનો વિનાશ કરે છે. રામજીએ વેર કર્યું છે. રામજીની આજ્ઞાથી લક્ષ્મણે નિર્દોષ શૂરપણખાના નાક કાન કાપ્યા છે. મેં એમની સાથે હવે વિરોધ કરવાનો નિશ્ચય કર્યો છે. તું મને મદદ કર. તારી મદદથી હું સીતાજીને ત્યાંથી ઉઠાવીને લઈ જ આવીશ. મારી રાવણને સમજાવવા લાગ્યો. એણે કહ્યું, તમારી બુદ્ધિ બગડી છે? તમે રામજી સાથે વિરોધ કરો છો? રામજીના બાણની તમને ખબર નથી. રામજીને તમે જાણતા નથી. રામ નાના હતા ત્યારે એક વાર મને એમના દર્શન થયા હતા. વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા માટે રામજી પધારેલા. હું ત્યાં વિઘ્ન કરવા ગયો હતો. રામજીનો મને ત્યાં અનુભવ થયો છે. એક બાણ મને માર્યું તે આ સમુદ્ર કિનારે આવીને પડ્યો છું. ત્યારથી સતત રામજીનું ધ્યાન ધરું છું. માટે ત્યજ વિરોધ મતિમ ભજ ભક્તિતઃ પરમ કારુણા પરમ કારુણિકો રઘુનંદન. તમે રામજી પ્રત્યે વિરોધ બુદ્ધિ છોડી દો અને પ્રેમથી રામજીનું ભજન કરો. મારીચે રાવણને ઉપદેશ કર્યો પણ રાવણને ગળે તે ઉતર્યો નહીં. રાવણને ક્રોધ આવ્યો અને એ મારીચને મારવા તૈયાર થયો. તું મારો ગુરુ બને છે? જેના હાથમાં શસ્ત્ર છે એ માનવ સાથે વિરોધ કરવો નહીં, એ અનર્થ કરશે. મારીચ ગભરાયો. એણે વિચાર કર્યો કે યદિ મામ રાઘવો હન્યા તદા મુક્તો ભવાણ વાત મામ હન્યા દિ ચેદુ દ્રષ્ટ તદા મે નિર્યો ધ્રુવમ. રાવણના હાથે મરું તો મરણ બગડશે. રામજીના હાથે મરીશ તો મારું મરણ મંગલમય થશે. પ્રભુનું સ્વરૂપ મોટા મોટા યોગીઓના હૃદયમાં પણ સ્થિર થતું નથી. એ રામજી મારી પાછળ પાછળ આવશે. એમના હાથે મારું મોત થશે તો મારું મરણ સુધરશે. આમ વિચારીને મારીચે ક્ષમા માંગી અને રાવણને સહાય કરવાની સંમતિ આપી. રાવણે મારીચને કહ્યું, તું સુંદર હરણનું સ્વરૂપ ધારણ કરજે. રામ તારી પાછળ દોડતા આવશે. તું રામજીને દૂર લઈ જજે. રામજી તને બાણ મારે ત્યારે તું રામજીના જેવો સાદ કરી લક્ષ્મણને બોલાવજે. એટલે લક્ષ્મણ પણ ત્યાં દોડતા આવશે. સીતાજી આશ્રમમાં એકલા પડશે કે હું એને ઉઠાવી લંકામાં લઈ જઈશ. આ પ્રમાણે ષડયંત્ર રચીને રાવણ અને મારીચ બંને પંચવટીમાં આવ્યા. મારીચે માયાથી સુંદર કનક મૃગનું સ્વરૂપ ધારણ કર્યું. રત્નસંગો મણિખુરો નીલરત્ન વિલોચન વિદ્યુત પ્રભો વિમુગ્ધાશ્યો વિચાર વનાંતરે. સીતાજીની નજર પડે એવી રીતે હરણ ત્યાં ફરવા લાગ્યો. એને જોઈ શ્રી સીતાજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું, આ હરણ બહુ સુંદર છે, મને બહુ ગમે છે, એને પકડી લાવો. ભગવાન કરતાં સંસાર સુંદર લાગે એ ભક્તિનો વ્યભિચાર છે. શ્રી સીતાજી કદી એવું બોલે જ નહીં કે આ હરણ બહુ સુંદર છે. રામજીથી સુંદર બીજું શું હોઈ શકે? પ્રત્યેક શ્રી સીતાજી રામજીને એવું કહે નહીં. આ તો છાયા જાનકી આશ્રમમાં હતા તે આવું કહેવા લાગ્યા. લક્ષ્મણજીને પણ પછીથી જે કડવા શબ્દો કયા તે સીતાજીએ નહીં, છાયા જાનકીએ કયા હતા. પ્રભુએ લક્ષ્મણજીને કહ્યું, લક્ષ્મણ હું જાઉં છું, તું શ્રી સીતાજીનું રક્ષણ કરજે. લક્ષ્મણજીએ કહ્યું, નાથ આ હરણ નથી, એવમ ભૂતો મૃગ કુતઃ. આવો તે મૃગ હોય, આ તો કોઈ રાક્ષસ છે. રામજીએ કહ્યું, રાક્ષસ હશે તો એને મારીશ અને હરણ હશે તો એને પકડીને લઈ આવીશ, પણ તું સાવધાન રહેજે. આ તો લીલા કરવી હતી તેથી પરમાત્મા નાટક કરતા હતા. શ્રી રામચંદ્રજી માયા મારીચની પાછળ દોડ્યા. માયા મારીચ વારંવાર રામજીને નિહારવા લાગ્યો અને દોડવા લાગ્યો. કોઈ વાર આ માયામૃગ દેખાતો તો કોઈ વાર ન દેખાતો. આમ કરતાં કરતાં તે રામજીને દૂર લઈ ગયો. પછી તો રામચંદ્રજીએ એને બાણ માર્યું. માયા મારીચ ઘાયલ થતાં તેણે હા લક્ષ્મણ હા લક્ષ્મણ હા લક્ષ્મણ એવો આર્તનાદ કર્યો. શ્રી સીતાજીએ તે શબ્દ સાંભળ્યો. શ્રી સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું, તમારા ભાઈ કંઈક વિપત્તિમાં છે, તમને બોલાવે છે. લક્ષ્મણજીએ કહ્યું, માં તમે ચિંતા ન કરો, ભૃકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય, સપને હું સંકટ પર હી કી સોઈ. જેની ભૃકુટી જરા વાંકી થતા સૃષ્ટિનો લય થાય તે રામજીને વિપત્તિ કેવી? આ તો કોઈ રાક્ષસ બોલે છે. ત્યારે શ્રી સીતાજીએ કંઈક કડવા શબ્દો લક્ષ્મણજીને સંભળાવ્યા. તારી દાનત સારી નથી, હું તને ઓળખું છું, તું કેમ જતો નથી, તારે જવું જ પડશે. લક્ષ્મણજીએ વ્યાકુર થઈને કહ્યું, માં તમે આવું ન બોલો, હું જાઉં છું. લક્ષ્મણજી વંદન કરીને બહાર નીકળ્યા. મંત્ર બોલીને પર્ણકુટીની ચારે બાજુ રેખા ખેંચી. સીતાજીને કહ્યું, ગમે તે થાય, ગમે તે આવે, પણ આ રેખા ઓળંગીને બહાર જશો નહીં. એટલું કહી લક્ષ્મણજી નીકળી પડ્યા. જેવા લક્ષ્મણજી આશ્રમમાંથી ગયા કે રાવણ તપસ્વીનો વેશ ધારણ કરી ભિક્ષા માંગવા માટે ત્યાં આવ્યો. છાયા જાનકી તેને ભિક્ષા આપવા બહાર આવ્યા. લક્ષ્મણજીએ દોરેલી રેખા ઓરંગીને સીતાજી ભિક્ષા આપવા લાગ્યા. રાવણે પૂછ્યું, તમે કોણ છો, અહીંયા કેમ રહો છો? સીતાજીએ કહ્યું, દશરથ મહારાજના જ્યેષ્ઠ પુત્ર રામની હું ધર્મપત્ની છું. લક્ષ્મણજી મારા દિયર છે. શ્રી રામ પિતાજીની આજ્ઞાથી 14 વર્ષ દંડકારણ્યમાં નિવાસ કરવા આવ્યા છે. અમે એમની સાથે આવ્યા છીએ, હવે આપ મને આપનો પરિચય આપો. ત્યારે રાવણ બોલ્યો, હું રાક્ષસોનો રાજા ધીરાજ રાવણરાજ છું. ત્વત કામ પરિતે परितप्तो अहम त्वाम नेतुम पूर्मागतः तमने लेवा माटे आव्यो छु आ वनना दुखों माथी तमने छोड़ावा आव्यो छु तपस्वी राम तमने शुं सुख आपसे तमे मारी साथे लंका मा चालो। आ सांभरीने श्री सीताजी थोड़ा गभराया पण हिम्मत राखी बोल्या दुष्ट जरा उभो रहेजे सिंहनी आगर ससलानी शी विषात हमणा ज रामजी आवी पहोंचशे अने एक ज बाणथी तने हतो न हतो करी देशे। भयेशी काल बस निशिचर नाहा श्री सीताजीना वचन सांभळता ज रावण ने अतिशय क्रोध आव्यो। रावणे महा पर्वताकार स्वरूप धारण कर्यु। सीताजी गभराया। रावण सीताजी ने उठावीने लई जवा लाग्यो। सीताजी आक्रंद करवा लाग्या। गृद्धराज जटायुए ते आर्तनाद सांभर्यो ए दौड़ता आव्या। वृद्ध जटायु अने रावणनो भयंकर युद्ध थयो। जटायुए रावण ने घायल कर्यो। रावणे जाण्यु के आ वृद्ध छे पण बरवान छे ते रावणे कपट कर्यु अने जटायु ने कहू के तारा इष्टदेवना तने सौगंध छे तारू मरण क्या छे ते तू मने बताओ। जटायुए कहू मारी पांख कोई कापी नाखे तो पछी हूँ नहीं जीवी सकूँ। हवे तू मने कहे तारू मरण क्या छे तारा इष्टदेवना तने सौगंध छे। रावण तो दुष्ट हतो तेने कपट करीने कहू मारू मरण मारा पगना अंगूठा मा छे। मारा पगनो अंगूठो कोई कापी नाखे तो हूँ मरण पामू। जटायुए निश्चय कर्यो के एना अंगूठा उपर हूँ चाँचनो प्रहार करीश। रावणना पगना अंगूठे जटायु प्रहार करवा गयो त्यारे कपटी रावणे तलवार थी एमनी बन्ने पांखो कापी नाखी। जटायु घायल थईने पड्या। श्री रामचंद्रजीनू स्मरण करवा लाग्या। एक महान पतिव्रता स्त्री ने एक राक्षस लई जाय छे त्यारे पक्षीओ पण एनी साथे युद्ध करे छे। पक्षी थी पण ए सहन थयुं नहीं। जटायु ने कपट थी घायल करी रावण श्री सीताजी ने लंका में लई गयो। प्रत्यक्ष सीताजी ने तो रावण स्पर्श करी सके नहीं। श्री सीताजी ने छाया ने छाया जानकी ने ते लई गयो। स्वानंतपुरे रहस्य तामसो कवि पीने अक्षिपतः राक्षसी भी परिवृताम मातृबुद्ध्यान वपालत लयतः। लंका में लई जाइने रावणे श्री माताजी ने अशोक वन में राख्या। भगवान शंकर पार्वती माने समझावे छे श्री सीताजी तो परमात्मानी आहलादिका शक्ति हता। ज्यां सीताजी विराजे त्यां कोईनोए शोक दुख थाय ज नहीं। अने तेथी ए वननु नाम अशोकवन। अशोकवन में श्री सीताजी विराजेला हता। रावण श्री सीताजी ने मनावानो प्रयत्न करवा लाग्यो। रावण दुष्ट हतो पापी हतो पण एनामां एवो सद्भाव हतो के ए श्री सीताजी में मातृभाव राखतो हतो। रावणे विचार कर्यो के ए मने वश थया पछी हूँ काम भाव राखीश। अशोक वन में रावणे राक्षसीओनो पहेरो राख्यो। एमने कहूँ सीताजी मने वश थाय एवा प्रयत्न करो। एमने समझावो बीवरावो। राक्षसीओ सीताजी ने अनेक रीते समझावती हती परंतु सीताजी आँखों बंद राखता। कुशाति दीना परिकर्म वर्जिता दुखेन सुष्यदाना ती विहोला। हा राम રામેપિ વિલપ્ય માના સીતા સ્થિતા રાક્ષસવૃંદ મધ્યે. શ્રી સીતાજી રાક્ષસીઓથી ઘેરાયેલા હતા, શરીર અતિ કૃશ હતું, સર્વ પ્રકારના શૃંગાર ત્યજી દીધા હતા, આખો વખત રામજીનું ધ્યાન કરતા હતા. ધ્યાન સંયોગમાં થતું નથી, વિયોગમાં થાય છે. ભાગવતમાં વર્ણન આવ્યું છે કે વાસુદેવ દેવકીજીને ત્યાં પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પ્રગટ થયા ત્યારે પ્રભુએ વસુદેવ દેવકીજીને કહ્યું, તમે ધ્યાન ધરો, હું ગોકુળમાં જાઉં છું, 11 વર્ષ પછી તમારી પાસે આવીશ, ત્યાં સુધી તમે ધ્યાન કરો, પરમાત્મા પુત્ર રૂપે પ્રગટ થાય તો પણ પ્રભુનું ધ્યાન કરવું પડે છે. શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓને પણ આજ્ઞા કરી હતી કે વિયોગમાં મારું ધ્યાન બરાબર થાય છે, વિયોગમાં પણ પ્રેમ પુષ્ટ બને છે, વિયોગમાં ગુણ દર્શન થાય છે, સંયોગમાં ઘણા ભાગે દોષ દર્શન થાય છે, વિયોગમાં અપેક્ષા જાગે છે, સંયોગમાં ક્યારેક ઉપેક્ષા જાગે છે. તમારો પ્રેમ શુદ્ધ હશે તો મારું ધ્યાન કરતા તમે મારા સ્વરૂપને પ્રાપ્ત કરશો. ધ્યાન કરતા દેહભાન ભૂલાય ત્યારે જ બરાબર દર્શન થાય છે. જેને યાદ આવે છે કે હું સ્ત્રી છું કે હું પુરુષ છું, જે દેહભાનમાં છે તે પરમાત્માના દર્શન બરાબર કરી શકે નહીં. ધ્યાનમાં દેહભાન ભૂલાય છે ત્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. શ્રી સીતાજી પણ રાવણની લંકામાં અશોકવનમાં શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરતા હતા, રામજીની સેવામાં હતા, અને ત્યારે તો એક જ રામજીના દર્શન કરતા હતા, પણ હવે રામજીના વિયોગમાં ધ્યાનમાં એવી તન્મયતા થતી હતી કે લંકાના એક એક ઝાડમાં શ્રી રામ દેખાતા હતા, ઝાડના પાન પાનમાં શ્રી રામજીના દર્શન થતા હતા. રામાયણ અનેક છે, અનેક રામાયણમાં અનેક કથા આવે છે. એક રામાયણમાં વર્ણન આવે છે કે માતાજી જ્યારે અશોકવનમાં વિરાજતા હતા ત્યારે એમની સેવામાં જે અનેક રાક્ષસીઓ રહેતી હતી એમાં એક ત્રિજતા નામની રાક્ષસી હતી. ત્રિજતા માતાજીની ખાસ સેવા કરતી હતી, એ રાક્ષસી હતી, પણ એને રામજીના સ્વરૂપનું શ્રી સીતાજીના સ્વરૂપનું જ્ઞાન હતું. એકવાર એવું થયું કે અશોકવનમાં શ્રી સીતાજી ધ્યાન કરતા કરતા તન્મય થયા, તન્મયતામાં જગતને તો ભૂલ્યા પણ રામજીનું ધ્યાન સ્મરણ કરતા કરતા હું સીતા છું, રામજીની પત્ની છું, હું સ્ત્રી છું એ પણ ભૂલી ગયા. ધ્યાન કરનાર ધીરે ધીરે જગતને ભૂલે છે, ધ્યાન કરનાર તે પછી હું ધ્યાન કરું છું એ પણ ભૂલે છે. ધ્યાનમાં અતિશય તન્મયતા થતા એ હું ને પણ ભૂલે છે. ધ્યાન કરનાર જ્યારે હું ને ભૂલે છે ત્યારે ધ્યાન કરનાર ધ્યેયમાં મળી જાય છે. આરંભમાં તો ધ્યાન કરનાર અને ધ્યેય બંને જુદા હોય છે, પણ ધ્યાનમાં તન્મયતામાં જગતની વિસ્મૃતિ થાય છે, તે પછી ધ્યાન કરનાર હું ધ્યાન કરું છું એ પણ ભૂલે ત્યારે ધ્યાતા અને ધ્યેય બે એક થાય છે. દ્રશ્ય પદાર્થમાંથી દ્રષ્ટિ હટી જાય અને દ્રશ્યમાં દ્રષ્ટિ સ્થિર થાય છે ત્યારે આનંદ મળે છે. દ્રશ્યના દ્રષ્ટાને સાક્ષી કહે છે. દ્રશ્ય એ દુઃખરૂપ છે, દ્રષ્ટા માત્ર આનંદરૂપ છે. દ્રશ્યમાંથી દ્રષ્ટિ હટાવી દ્રષ્ટામાં સ્થિર કરશો તો આનંદ મળશે. દ્રષ્ટ દર્શન દ્રશ્યાનામ વિરામો યત્ર વા ભવેત, દ્રષ્ટિસ્તત્વેવ કર્તવ્યાઃ. ધ્યાનમાં દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન, દ્રષ્ટિ એક થવા જોઈએ, સાધક સાધ્ય અને સાધન એક બનવા જોઈએ. ધ્યાતા અને ધ્યાન, દ્રષ્ટા દ્રશ્ય દર્શન એક થાય તો સમજવું કે ધ્યાનમાં અને દર્શનમાં એકતાનતા થઈ, તન્મયતા થઈ પરમાત્માનું ધ્યાન કરતા જીવ ઈશ્વરમાં મળી જાય, ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય ત્રણેય એક થાય ત્યારે ત્રિપુટીનો પરમાત્મામાં લય થાય છે. આ જ અદ્વૈત છે, આ જ મુક્તિ છે. જ્ઞાની પુરુષો પરમાત્માના સ્વરૂપ સાથે એવા મળી જાય છે કે પછી એ કહી શકતા નથી કે હું જાણું છું કે હું જાણતો નથી. અહમ વિનાશા વિનાશા ભાજ્ય અહમ અહમ હંતયા સ્ફુરતિ ઇત સ્વયં પરમ પૂર્ણશત. જ્યારે દેહભાન ભૂલાય છે, હું પણાનો નાશ થાય છે, ત્યારે જીવ અને શિવ એક થાય છે. ઉપનિષદમાં એક દ્રષ્ટાંત છે. ખાંડની પુત્રી સાગરનું ઊંડાણ માપવા ગઈ, તે સાગરમાં વિલીન થઈ ગઈ, પાછી જ ન આવી. જેમ જેમ ધ્યાન કરે છે તેમ તેમ જીવનો લય પરમાત્મામાં થાય છે, પછી જીવનમાં જીવપણું રહેતું નથી. આ જીવ ખાંડની પુત્રી જેવો છે, પરમાત્મા સમુદ્રની જેમ વ્યાપક છે. બ્રહ્મ તત્વને જાણનારો બ્રહ્મ સાથે એકરૂપ થાય છે. જીવ પરમાત્માનું ધ્યાન કરતા ભગવત સ્વરૂપમાં લીન થાય તે પછી જગતમાં પાછો આવતો નથી. યદ્ગત્વાન નિર્વર્તન્તે, એને જ અદ્વૈત મુક્તિ કહે છે, કૈવલ્ય મુક્તિ કહે છે. ધ્યાન કરવાથી મન સ્થિર થાય છે, ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થતું નથી. ભગવત ધ્યાનમાં જગત ભૂલાય ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. જેને પરમાત્માનું ધ્યાન કરવું છે તે આસને બેસે છે, ભૂમિની અસર મન ઉપર થાય છે. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસવું. શુચો ઉદ્દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ રામમ કાયશીરો ગ્રીવમ ધાર્યં ચલમ સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ મવમ દિશાશ્ચાન વલોક્યન. ધ્યાનમાં પ્રથમ શરીરને સ્થિર કરો, આંખને સ્થિર કરો. શરીર અને આંખ સ્થિર ન થાય ત્યાં સુધી મન સ્થિર થતું નથી. આંખમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર થાય ત્યારે મન શુદ્ધ થાય છે. જીભથી જપ કરો, મનથી સ્મરણ કરો, કાનથી રામ નામ સાંભળો, મંત્રના અક્ષરને આંખમાં રાખો. પ્રભુનું સ્વરૂપ જલ્દી દેખાતું નથી પણ ઝટ અદૃશ્ય થાય છે, પકડી શકાતું નથી. મંત્રના અક્ષરને પકડી રાખો, શ્રી રામ શ્રી રામ. આ ત્રણ અક્ષરમાં આંખ સ્થિર કરો અને મનને રાખો. ધ્યાન કરવા બેસો ત્યારે સંસારને મનમાંથી બહાર કાઢો. ધ્યાન કરનારે પવિત્ર અને પરિમિત અન્નનું સેવન કરવું, આહાર અલ્પ અને સાત્વિક હોવો જોઈએ. શરીરને બહુ લાડ કરે તેને પરમાત્મા મળતા નથી. શરીરને બહુ લાડ કરશો તો શરીર બગડી જશે. જેનું પેટ ભારે થાય, જેના પેટમાં અજીર્ણ થાય, તે બ્રહ્મચર્ય પાળી શકે નહીં. બહુ પેટ ભરીને ભોજન કરવું નહીં, ઉપવાસ કરો, પણ અતિશય ઉપવાસ કરવા નહીં. શરીરને બહુ ત્રાસ આપશો તો તેથી પણ શરીર બગડી જશે. ભગવાને આજ્ઞા કરી છે. નાત્ય समस्तस्तु योगो अस्ति न चैकान्तं मनशनः मनशतः न चाति स्वप्नस्य शीलस्य जाग्रतो नैव चा अर्जुन युक्तक आहार विहारस्य युक्तक चेष्टस्य कर्मसु युक्तक स्वप्नावबोधस्य योगी भवति दुःखः। ध्यान माटे परिमित आहार अने परिमित निंद्रा आवश्यक छे। जेने ध्यान करवू छे ते कदी चोरी न करे। अनेक वार मनुष्य आँख थी अने मन थी चोरी करे छे। पारकी वस्तु जोई मन थी तेनु चिंतन करे ए पण चोरी छे। ध्यान करनारे ब्रह्मचर्य नु पालन करवू जोईए। प्रत्येक इंद्रिय थी ब्रह्मचर्य पारवानु। घणा शरीर थी ब्रह्मचर्य पारे छे पण मन थी पारता नथी। ब्रह्मचर्य नो मन थी भंग थाय ते शरीर थी भंग थया समान ज छे। ध्यान करनारे स्वधर्म नु पालन करवू जोईए। આવી રીતે ધ્યાન કરતા ધ્યાન કરનાર દેહમાં મળી જાય છે। શ્રી સીતાજી રોજ ધ્યાન કરતા પણ આજે ધ્યાનમાં એવા તન્મયતા થઈ છે કે હું રામજીની પત્ની છું એ પણ યાદ રહ્યું નહીં, હું સ્ત્રી છું એ પણ ભૂલી ગયા, રાવણ મને લઈ આવ્યો છે, હું એની લંકામાં છું એ ભૂલી ગયા। શ્રી રામના જ દર્શન કરતા હતા, જગતમાં એકમાત્ર શ્રી રામ જ રહ્યા, શ્રી રામ વિના બીજું કાંઈ નથી। દ્રશ્ય અને દ્રષ્ટા બે એક થઈ ગયા, ધ્યાતા અને ધ્યેય બે મટીને એક થયા। માતાજીની પરિપૂર્ણ તન્મયતા થઈ, માતાજીને ચારેય બાજુ શ્રી રામ દેખાતા હતા, એમને બહુ આનંદ થયો। તત્ર કો મોહ કહ શોક એક તત્વ મનુપશ્યત, સંસારના વિસ્મૃતિમાં જ દુઃખનો અંત આવે છે। આવી રીતે ત્રણ ચાર કલાક સુધી તન્મયતામાં દેહનું ભાન રહ્યું નહીં, પછી જાગ્યા ત્યારે ઉદાસ થઈ ગયા। તે સમયે ત્રીજતા ત્યાં આવી માતાજીને વંદન કરી, એણે કહ્યું આજે તમે ઉદાસ કેમ લાગો છો? શ્રી સીતાજીએ કહ્યું મને હવે બહુ દુઃખ થાય છે, રામજીનો વિયોગ હવે મારાથી સહન થતો નથી। શ્રી રામ વિયોગમાં શ્રી રામજીનું ધ્યાન કરતા કરતા હું આજે એવી તો તન્મય થઈ ગઈ કે હું સીતા છું તે પણ મને યાદ રહ્યું નહીં। મેં એકવાર કથામાં સાંભળ્યું હતું કે યર ભમરીનું ધ્યાન કરતી કરતી ભમરી બને છે। કીટિકો બ્રહ્મરમ ધ્યાયન ધ્યાનાન બ્રહ્મરત્વાય કલ્પતે, મને હવે ડર લાગે છે કે એવી રીતે રામજીના વિયોગમાં રામજીનું સતત ધ્યાન સ્મરણ કરતી કરતી હું પણ રામ થઈ જાઉં તો? ત્રીજીતાએ કહ્યું માતાજી એ તો બહુ સારું છે, તમે રામજીનું ધ્યાન કરતા કરતા શ્રી રામ રૂપ થાઓ ને તો પછી તમારે કોઈ દિવસ રડવાનું રહેશે જ નહીં, તમે શ્રી રામ રૂપ થાઓ તો તમે જ રાવણને મારો, તમે શ્રી રામ રૂપ થાઓ એ સારું છે, એ શું ખોટું છે? જીવ શિવ એક થાય ત્યારે કૃતાર્થ થાય છે, જીવ બ્રહ્મ ચિંતન કરતો કરતો બ્રહ્મ રૂપ થાય છે, બ્રહ્મવિદ બ્રહ્મવેવ ભવતી। શ્રી સીતાજી રામનું ધ્યાન કરતા કરતા શ્રી રામ રૂપ થાય તે તો ત્રીજટાને ઘણું સારું લાગતું હતું, ત્રીજટાને મન તો તે તો બહુ યોગ્ય હતું, પણ શ્રી સીતાજીને તે રૂચતું ન હતું। શ્રી સીતાજીએ કહ્યું હું રામજીનું ધ્યાન કરું છું, મને આનંદ આવે છે, પણ હું રામજીના ચરણની જ્યારે સેવા કરું છું, શ્રી રામજીની પ્રેમથી જ્યારે મને અપનાવે છે, શ્રી રામ સેવામાં મને જે આનંદ મળે છે તે આનંદ રામ થવામાં નથી।